ભગવાન સ્વામિનારાયણનો છે, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે, એની કંઠી બાંધી છે, એનો તિલક ચાંદલો કર્યો છે, એની માળા ફેરવે છે, એનો સાધુ થયો છે. પણ ભગવાન સ્વામિનારાયણને જો સર્વોપરી નથી સમજતો તો એ પછી કાળાંતરે અક્ષરધામમાં જનારો નથી. માટે ભગવાન સ્વામિનારાયણ કે આ વાંધો કોઈ દાડો ભાંગશે નહીં. સમજાય છે વાત? સમજાય ને તો ગાંઠ્યું છે, મારી બેન છોડી નાખજો ભલા થઈને. ઘણા એવી ગાંઠો મારે એવી મારે સમજાય, અને ઘણીને ઘણી ફેરી જીવને સમજાય જાય પણ માને કરીને છૂટે નહીં. પછી લો સમજી જાય પણ માન જીવને ગાંઠ છોડવા દે નહીં. મહારાજ કેટલી વાત લખી. મહારાજ કે સત્સંગની બહાર છે તોય પણ આવો નિશ્ચય છે તો પરમાત્માને પામશે, સત્સંગની અંદર છે આવો નિશ્ચય નથી તો આ મૂર્તિ નહીં પામે. અને સત્સંગનો ઇતિહાસો છે, પ્રસિદ્ધ ઇતિહાસ છે ગજા ગઢવીનો. આજ રાજી રહેજો, કીર્તન ન બોલે તો કથા 8 વાગે પૂરી કરશું, પણ છેલ્લે ધૂન બોલાવીને પૂરી કરી દેશું, કારણ કે વચનામૃત ઘણું લાંબુ છે. ગજા ગઢવીનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. ન બન્યું, મહારાજને માન્ય મૂર્તિ કીધી, સત્સંગ છોડી દીધો. સત્સંગ છોડી અને પૂર્ણાનંદ સ્વામી ગજો ગઢવી થયા. અને એ ભાવનગરના નરેશ કૃષ્ણશ્રી દરબારને ખબર પડી કે ગજા ગઢવી પાછા આવ્યા છે, અને એણે ગજા ગઢવીને પોતાની પાસે બોલાવીને કીધું કે મારા કુંવરના લગ્ન થાય છે, તે તમે એકાદ કાવ્ય બનાવી આપો, કીર્તન બનાવી આપો. ત્યારે ગજા ગઢવી કીધું, નામદાર આ મોઢે પાન ચાવ્યા છે, હવે કોલચા સવાય નહીં. આ મોઢે સ્વામિનારાયણના ગુણ ગાયા છે, હવે તારા છોકરાના ગુણ ન ગવાય એમ. કૃષ્ણશ્રી દરબારે કીધું, ગજા ગઢવી હું તમને 5 ગામ ઇનામમાં આપું, એક કાવ્ય બનાવી આપો. અને એ વખતે ગજા ગઢવી બોલ્યા છે, મને તો પરમાત્માનું ધામ અને એનું ચરણારવિંદ મળી ચૂક્યું છે, મારે તારા 5 ગામ નથી જોતા. નિશ્ચય પરિપૂર્ણ હતો. અને તમે કોઈ કદાચ વાંચ્યું હોય પૂર્ણાનંદ સ્વામીનું જીવન ચરિત્ર, એક બહુ અદભુત પ્રસંગ લખ્યો છે કે સ્વામી જ્યાં પોતાના ગામમાં ગયા તે ભાઈઓ બધા જુદા થઈ ગયા હતા, એટલે કોઈએ ભાગ આપ્યો નહીં, ભાગ ન આપ્યો. એટલે સ્વામીએ પછી રાજકોટની કોર્ટમાં કેસ કર્યો. બહુ સરસ જીવનચરિત્ર લખ્યું છે. અને સ્વામી પોતે પણ ગજા ગઢવી રાજકોટ રહેવા ગયા, એક નાની ખોલકી ભાડે રાખી. આ બ્રહ્માનંદ બ્રહ્મ સંહિતા એવું કોઈ શાસ્ત્ર છે, એની અંદર લખ્યું છે. પછી એને ભાડે ખુલકી રાખી અને ત્યાં રહે અને કેસનું કામ ચલાવે. પણ મહારાજ લટક એવી લાગી ગયેલી, એની એને રહી ન શકે મૂર્તિ વિના. રાત્રે 10 વાગે ને 11 વાગે ને બધું વાતાવરણ શાંત બને એટલે પોતાનો સિતાર કાઢે અને એ મહારાજને સંભાળીને મારીને મૂર્તિમાં ગરકાવ થતા એવા મીઠા સ્વરે કીર્તન બોલે. મહાન કવિશ્વર હતા. અને એ કીર્તનો આજુબાજુ સંભળાય, એમાં થોડે દૂર એક બીજા ગઢવી રહે, એ સાંભળી ગયા. એના મનમાંથી ઓહો આવો કંઠ તો આજ પહેલાં કોઈ દી સાંભળ્યું નથી, કેટલા સરસ સુરીલા કીર્તનો બોલે છે, મારે એને મળવું. પછી ગજા ગઢવીને મળ્યા અને બધી વાતાવરણ પૂછે એટલે એને ખબર પડે કે હું તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. હવે પેલા ગઢવીના મનમાં એમ થયું કે આ રાજસભામાં જો ગાય, રાજસભામાં જો ગાય તો રાજા રાજી થઈ જાય અને શિરપાવ આપે. એટલે એને રાજકોટની અંદર એના રાજાને વાત કરી ત્યાંના કે અહીં એક કવિ બહુ સારા છે અને એને આપણે આપણા રાજમહેલની અંદર જો ગૌરાવ્યું હોય કચેરીમાં તો આપણી સભા ખીલી ઉઠે. અને એ જે વાતચીત થતી હતી ને એમાં એ રાજાની માં સાંભળી ગઈ, રાજમાતા. રાજમાતા સાંભળ્યું એટલે એ થોડાક આ ગીતના શોખીન હશે, રસવાળા હશે, એને તુરંત આ ગઢવીને કીધું તો જરૂર આપણા રાજ દરબારની અંદર એની આપણે મહેફિલ ગોઠવીએ કે અને એને જરૂર બોલાવો કે હું પણ સામે બેસીને સાંભળવા આવીશ અને આપણે એને શિરપાવ આપશું. ઓલો ગઢવી તો બહુ રાજી થયો કે રાણી રીજી ગયા, રાજમાતા રીજી ગયા, આનું કામ થઈ જવાનું. અને આને બધું જાણે એટલે ખબર હતી કે આને કેસ આલે છે ને કેસ પતતો નથી એમ. એટલે આ ગઢવીના મનમાં એમ થયું કે આજ ગજા ગઢવીના બધા કેસ પતી જવાના. ગજા ગઢવીની પાસે આવ્યા અને કીધું કે તમને ફરમાન મળ્યું છે રાજ દરબારની અંદર ગીત ગાવાનું. ત્યારે ગજા ગઢવી કીધું, પણ હું ભગવાન સ્વામિનારાયણના ગાય બીજું નહીં ગાઉં. તો કે મંજૂર છે, એ વાત મેં કરી દીધી છે. અને સાંભળો, રાજમાતા પણ બહુ પ્રસન્ન થયા છે, રાજમાતા ખુદ તમારી સામે બેસીને સાંભળવાના છે. અને એ વખતે ગજા ગઢવી કીધું, સાંભળો હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું કે એની સામે બેસીને ન ગાઉં. આમ ગજા ગઢવી બોલ્યા, મારા ભગવાન સ્વામિનારાયણે મર્યાદા બાંધી છે કે સ્ત્રીઓની સામે બેસીને વાત ન થાય મારાથી. હું એમ ગીત નહીં ગાઉં, ના પાડી દીધી. કેટલી ખુમારી છે કોજી, હે ના પાડી દીધી. બીજે દાડે પેલા ગઢવીએ રાજમાં વાત કરી કે આમ પ્રશ્ન છે. ત્યારે પેલા રાજમાતા વિવેકી હતા, એણે કીધું એને જેમ મર્યાદા રેમ ગાય, પણ અહીંયા મહેફિલ ગોઠવે. પછી નક્કી થયું કે આડો પડદો બાંધી અને ત્યાં બેસે ને અહીંયા ગજા ગઢવી બધા દરબારોની વચ્ચે અને કચેરીની વચ્ચે ગાશે. વાત મંજૂર થઈ અને પછી ગજા ગઢવી આવ્યા. અને ગજા ગઢવી આવ્યા પછી ગજા ગઢવીએ તો સિતાર કાઢ્યો અને કીર્તન શરૂ કર્યું કે સહજાનંદ સ્વામી રે પ્રગટત નહીં આ સમય, કોઈ પામત નહીં ભવ પાર નર નારી. મને કડી પૂરી નથી આવડતી, પણ એ કીર્તન જ્યાં બોલ્યા, એક વાર બોલ્યા, બે વાર બોલ્યા એને એ કડી, ત્રણ વાર બોલ્યા અને ચાર વાર કડી એકને એક ઘૂંટી, કે ભગવાન સ્વામિનારાયણ જો આ પૃથ્વી ઉપર પ્રગટ ન થયા તો કોઈ નર નારીએ સંસારને પાર ઉતરત નહીં. ચાર વાર બોલ્યા અને તે અંદરથી રાજમાતે બોલ્યા કે આ એકની એક કડી બોલે છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ન થયા હોત તો આ કોઈ સંસારને પાર ન પામત, કે હું સ્વામિનારાયણ પ્રગટ થયા પહેલાં કોઈ અક્ષર હું કોઈની મુક્તિ નથી થઈ, ધામમાં નથી ગયા. આમ જ્યાં બોલ્યા ને તેણે સીતર હંકી લીધો કે જ્યાં મારા ઈષ્ટદેવના ગુણો ખુલ્લે મોઢે ગાઈ ન શકું ત્યાં મારે નથી ગાવું, કે બંધ કરી દીધું. ઓલા બધા કે પણ તમે બીજું ત્રીજું એ રાજમાતાને સારું લાગે એવું ગાવ ને તમને શિરપાઓ આપશે. ત્યારે ક્યાંક હું રાજમાતા રીઝવવા માટે જન્મો જ નથી, મને તો કેદાડાનો ભગવાન સ્વામિનારાયણનો શિરપાઓ મળી ગયો છે, મારે નથી શિરપાઓ જોતો, મને શિરપાઓ ભગવાન સ્વામિનારાયણનો મળ્યો છે, જે હું મારા ઈષ્ટદેવના ગુણ ન ગાઈ શકું ત્યાં ગાયન મારે કામ હું છે, એમ કહીને એના જીવન ચરિત્રમાં એવું લખ્યું. ગજા ગઢવી પાછા પોતાનું ઉતાર જતા રહ્યા અને ગજા ગઢવી ગયા અને મહારાજે રાજાના હૃદયમાં એવી પ્રેરણા કરી કે ધન્યવાદ છે આની નિષ્ઠાને, એમ અમે શિરપાઓ આપવા તૈયાર હતા તો પોતાના ઈષ્ટની નિષ્ઠા પર શિરપાઓનો ત્યાગ કર્યો માટે ધન્યવાદ છે. અને પાછા વહી ગયા તોય પણ રાજાને શિરપાઓ આપ્યો, પાછા જ્ઞાનો આપ્યો લો. અને એવી નિષ્ઠા હતી તો વચનામૃત સાચું થયું. હું સાચું થયું એ ગજા ગઢીનો અંત સમો જયારે આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા. ત્યાં બ્રહ્માનંદ સ્વામીને ગયા, સ્વામી તમે આવ્યા તે બહુ સારું થયું તમારા દર્શન થયા, પણ સાંભળો મને ભગવાન સ્વામિનારાયણ માની કીધો હતો માટે જાઓ મારાને કહી દેજો માની જ છું, કે મારે અક્ષરધામમાં આવે ને જરાય ગરજ નથી, એને જો ગરજ હોય મને લઈ જવાની તો ધોળો હાથી લઈને તેડવા આવે ને તો આવીશ ધામ, મને તો નહીં આવું જાઓ. કેટલી નિષ્ઠા તમે કલ્પના તો કરો, નિષ્ઠાની બળને તો વિચારો. અને સંપ્રદાય ઇતિહાસ બોલે ભગવાન સ્વામિનારાયણને આવવું પડ્યું છે, પણ એમ ક્યારે બોલી શક્યા હોય એને ગરજ હોય તો આવે. ભગવાન સ્વામિનારાયણ સિવાય બાકીનું બધું હરામ થઈ ગયું હોય ત્યારે આ શબ્દો નીકળે. માટે ભગવાનનો ભક્ત આવી નિષ્ઠા પક્વ કરે. મહારાજ અહીંયા કેવું કહે છે કે મારો આશ્રિત બરાબર અનુસંધાન રાખે, મારા સ્વરૂપનો દ્રોહ ન થાય. દ્રોહના બે શબ્દ વાપર્યા, કયા? એક તો ભગવાનને સદાય સાકાર ન સમજે તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય, અને બીજી વાત એવી લખી ભગવાનને બીજા અવતાર એવા સમજે. હું નથી કહેતો, મધ્ય નવમું વચન ફરી વાર વાંચું છું, બરાબર સાંભળજો. ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનો અવતાર, સર્વે અવતારનું કારણ અવતાર એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે, સર્વ અવતારના અવતારી ન જાણે નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. સર્વ અવતારના અવતારી ન ભગવાન સ્વામિનારાયણને જાણીએ અને બીજા અવતાર જેવા જાણીએ તો ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ થયો કહેવાય. માટે ભક્ત જેનું અજ્ઞાન અવસ્થાને કારણે ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ થતો હોય તો વાતને સમજી અને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એ વાતને હૃદયમાં ફિટ કરી દેજો, મહારાજ અદ્ભુત સુખ આપશે. મહારાજ અદ્ભુત એક એક વાત બતાવી રહ્યા છે. મહારાજ કે પછી વાત બતાવી કે સ્વરૂપ નિષ્ઠા તો કેવી હોવી જોઈએ. શાસ્ત્રના વચનમાં યુધિષ્ઠિર મહારાજને ઘણો બધો વિશ્વાસ હતો પણ સ્વરૂપ નિષ્ઠા નહોતી. તો મહાભારતનું જયારે યુદ્ધ થયું અને એમાં બધા જયારે મરાણા ને ત્યારે યુધિષ્ઠિર મહારાજ શોકમાં ઉતરી ગયા. પોતે નોત માર્યા, જાજા માર્યા તો કોને? અર્જુને. અને શોક કોને થઈ ગયો? યુધિષ્ઠિરને. લો કરો વાત, સ્વરૂપ નિષ્ઠાનો તો આમ થાય. મહારાજની મોજની વાત તો આપણે કરીએ અને શોક બીજાને થઈ જાય. લો જો સ્વરૂપ નિષ્ઠા પાકી ન હોય તો. માર્યા અર્જુને, શોક થયો કોને? યુધિષ્ઠિર મહારાજાને. કેવો શોક થયો? ઘણા બધાએ સમજાવ્યા, ખુદ ભગવાને સમજાવ્યા તોય હા ન પડી, ભીષ્મ પિતામય સમજાવ્યા ત્યારે હા પડી, તો અર્જુન જેવા નિસંદિહ થયા નહીં. એના મનમાં શું હતું કે શાસ્ત્રમાં કહ્યું છે, શું કહ્યું છે, એક માણસને જો કોઈ મારે તો ફરીવાર એને માણસનો દેહ ન મળે. એને બરાબર પકડાઈ ગયું, ગાંઠ વળી ગયેલી, હરકણીની લિંગટ અને એના ઉપર મીણનું ટીપું પડી ગયેલું, તે છૂટે એમ હતી નહીં. તે નક્કી થઈ ગયું, હું નક્કી થઈ ગયું કે મારું કલ્યાણ નહીં જ થાય એમ. જ્યારે અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી, સ્વરૂપ નિષ્ઠા એટલે પરમાત્માનો વિશ્વાસ હતો. શું વિશ્વાસ હતો? કે શાસ્ત્ર જે વાત લખી છે એ લખનારા તો કોણ ઋષિ મહર્ષિઓ છે, અને આજ પ્રત્યક્ષ ભગવાન મને કહી રહ્યા છે, અર્જુન વિંધિ નાયક સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજહા. હું કહું છું ઉઠાય ગાંડી, વિંધિનાયક પૂરી સભાને સેનાને, અને ભગવાન મને કહે છે માટે હું મારતો નથી, એ જ મારે છે, આ બધા મરેલા જ પડ્યા છે. આવો એને વિશ્વાસ હતો, તેને શંકા ગઈ નહીં. આના પરથી આપણે એ સમજવાનું કે અર્જુનને જેમ પોતાના ઈષ્ટનો વિશ્વાસ હતો, અવતારનો વિશ્વાસ હતો, તો અર્જુન ઝાંખા ન પડ્યા, અને એણે કીધું એમ કર્યું તો અર્જુનની વાહ વાહ થઈ, તો આપણને તો પુરુષોત્તમ નારાયણ અવતારી મળ્યા છે, અવતારી. અને પછી આપણા હૃદયની અંદર હચક કચક રહ્યા કરે, શાસ્ત્રમાં તો આમ કીધું તેમ કીધું. એકવાર મહારાજ દાદા અંદર બહુ મોટી સભા ભરીને બેઠા હતા, પછી મહારાજે સર્વોપરીપણે બહુ વાતો કરી, બહુ વાતો કરીને ત્યારે નામ નથી આપતો, બે ત્રણ સંતો ઊભા થઈને મહારાજને કીધું, મહારાજ તમે આવી વાતો કરો છો, શાસ્ત્રમાં તમે નથી લખ્યું. ત્યારે મહારાજ આ શબ્દને યાદ કર્યા, મહારાજ કે તમે યુધિષ્ઠિર જેવું કામ કર્યું, મહારાજ કે તમને જેટલો શાસ્ત્રમાં વિશ્વાસ એટલો મારામાં નથી કે. શું મહારાજ બોલ્યા? તમને શાસ્ત્રમાં જેટલો વિશ્વાસ એટલો મારામાં નથી. મહારાજ કહે છે સંતો, શાસ્ત્રો બિચારા અમારું સ્વરૂપ ક્યાંથી લખે, કારણ કે આ બ્રહ્માંડમાં સર્વ પ્રથમવાર અમારા પગલા થયા, અમે પહેલા કોઈ દી આવ્યા જ નહોતા, શાસ્ત્રને ખબર ક્યાંથી હોય, અને શાસ્ત્ર લખનારા છે કોણ, શ્રુતિ સ્મૃતિ લખનારા કોણ, ઋષિ મહર્ષિઓ, એને બિચારા અમને જોયા નથી ક્યાંથી લખે. અને એ વખતે સંત હાથ જોડી દીધા, મહારાજ ભૂલ થઈ ગઈ કે. અને ઘણા કહે છે ને કે સ્વામીની વાતો આપણને માન્ય નહીં, ગોપાલ સ્વામીની ગુણાતીત સ્વામી સર્વોપરી વાતો લખી પણ આપણને માન્ય નહીં એમ. નંદકિશોર સ્વામી ભુજના થયા, આત્યંતિક કલ્યાણ લખ્યું છે, એની અંદર સ્વામી એક પ્રસંગ લખ્યો, કેટલાક એમ કહે છે કે આપણને સ્વામીની વાતો માન્ય નહીં. પછી સ્વામી એમ કડક થઈને બોલ્યા, સ્વામી કેવું શ્રુતિ સ્મૃતિને લખનારા, જેના મોઢામાં એ કાળા મેષ જેવા કરી નાખ્યા. શ્રુતિ સ્મૃતિ કોણ લખી? નારદજી અને પરાશર, આ બધા શ્રુતિ સ્મૃતિ લખી. જે નારદજીનું મોઢું માયે માકડાનું કર્યું, માકડું એટલે શું? વાંદરાનું કર્યું. જે પરાશરને માયે નદીને પાર ઉતરવા ન દીધા, સ્વામી કે એની લખાયેલી શ્રુતિ સ્મૃતિ માન્ય. અને મહાબ્રહ્મનિષ્ઠ પુરુષો જે દ્રષ્ટિ ફેંકે તો અનેકને બ્રહ્મરૂપ કરી મૂકે એવા મહાબ્રહ્મનિષ્ઠ પુરુષો જે ગોપાળાન સ્વામીને પૂછવામાં આવે, સ્વામી તમારી કેટલી સામર્થ્ય, તો સ્વામી કે મહારાજ હાથમાં અથેળીની અંદર પાણીની બૂંદ લઈ અને અથેળીને ઊંધી વાળો તો તાવડીમાં રોટલો ઊંધો નાખે, અનેક બ્રહ્માંડોને ગોથલ્યા ખવડાવી દઉં, આટલી જેની સામર્થ્ય. એ બ્રહ્માનંદ સ્વામીની અને ગોપાળાનંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી લખેલી વાતો માન્ય નહીં. જેટલી પ્રતીતિ પેલા નારદ અને પરાશરમાં છે, એટલી ગોપાળાન સ્વામી અને ગુણાતીતાન સ્વામી પ્રતીતિ નહીં. સ્વામી કે એને તો ભગવાન સ્વામીનો મહિમા જ નથી. ભક્તજન અહીં એક તમને સમજણની વાત બતાવું, સંપ્રદાયમાં આ વાતોને આમ જાહેરમાં માન્યતા નથી આપી એનું કારણ છે. શું કારણ છે ખબર? કારણ કે આ વાતો જો માન્યતા અપાઈ જાય તો ક્યારેક બીજા સંપ્રદાયની સાથે સંવાદ કરવાનો વારો આવે ત્યારે આવી વાતો સાંભળીને ઉલ્લા બધાએ મરી જાય બિચારા, સમજ્યા, અને જબરો ઝઘડો ઊભો કરે. એટલે માનો કે સ્પર્ધા થાય ત્યારે આ વાતોને આગળ મૂકે કે આ તમારી વાતોમાં તો આવું લખ્યું છે, ત્યાં હદ કરી છે, ત્યારે કેવા થાય, શું કહેવા થાય, ભાઈ અમારે માન્ય નથી એમ, એ તો લખ્યું છે એમ, એને સમજાવવા હાટું એવું લખ્યું હતું અને માન્યતા ન આપી એને સમજાવવા હાટું, સમજાય. જ્યારે ચર્ચા થાય ત્યારે સત્સંગને આગળ મૂકે, અમારો ધર્મ ગ્રંથ છે, લખો લ્યો વાંચો, અમે ક્યાંય બાધ છે, અને મારે એવો ગ્રંથ લખાયો કે ક્યાંય બાધ જ ન આવે, એ હામે ને હામે મૂકવું હાટું મારે લખાયો. બાકી ભગવાન સ્વામિનારાયણને સર્વ પ્રકારે વાતો માન્ય જ હોય, પણ આ તો બીજાને સમજાવવા હતું આમ કર્યું ને, તે દળ આપણે નહોતું કીધું, એમ બધી ગોળીઓ અવળી પડી, સમજ્યા? ફૂક કોકને મારે ગયા ને આપણા મોઢામાં આવી, એટલા માટે વાતોને સર્વ રીતે માન્યતા આપેલ નથી. બાકી જેને મોક્ષ જોઈએ છે, જેને ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચ્યું છે, એને માટે તો સંપૂર્ણપણે એ વાતો માન્ય છે. અદભુત વાત અહીંયા મહારાજ કરી રહ્યા છે કે સ્વરૂપ નિષ્ઠાનું જેને બળ હોય, એને ગમે તેમ થાય, મહારાજ કે કામ વ્યાપે ક્રોધ વ્યાપે, કદાચ દેશ કાળે કરીને થોડું ઘણું આડોળું વર્તાણું હોય, તો મનમાં કદી પણ સંકલ્પ એમ ન થાય કે મારું કલ્યાણ નહીં થાય, નિશ્ચય મારું કલ્યાણ તો થશે જ. મહારાજ કે આવી વાતો કરીશ કે ધર્મને ખોટા કરી નાખવાટું નથી કરતા, બહુ સ્વરૂપ નિષ્ઠાની વાતો થાય ને ત્યારે એમ કે નકલી સ્વરૂપ નિષ્ઠાની વાતો કરે છે પછી ધર્મ કાંઈ પાળે છે નહીં. મહારાજ કે એમ વાત નથી, ધર્મ તો પાળવાનો જ છે, પરંતુ ધર્મ પાળવાનું અનેક ગણું ફળ તો ત્યારે મળશે કે જે દિવસે તમને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થશે, એકડો બરાબર કૂટાઈ જશે. બાકી બિચારા પાળી પાળીને કંઈક મરી ગયા સ્વરૂપ નિષ્ઠા વિના, સમજાય? ભગવાનને સમજાય વિના. તે દિવસે મેં તમને કીધું ખબર કે 274 ઉપવાસ કરનાર હજી જીવે છે આ પૃથ્વી પર, લો તેને હું સ્વામિનારાયણ મળવાના નથી, મળવાના હું કામ નથી મળવાના, એને સ્વામિનારાયણ ઓળખાણા નથી. માટે ભગવાનનો ભક્ત મહારાજને ઓળખી લે, બસ ઓળખવા માટે મહારાજ દીહ આપે છે, બાકી વર્તમાન ધર્મને ઢીલા પાડવાનો મારનો આશય નથી. મહારાજ કે આમ જેને સ્વરૂપ નિષ્ઠા છે, જો માટે જેને ભગવત સ્વરૂપનું બળ, તે જ પાકો સત્સંગી છે, અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા છે. જેને સ્વરૂપ નિષ્ઠા નથી, ખાલી ગુણ બુદ્ધિવાળા જ મહારાજ કીધા, લો ઉલો જ પાકો હરિભગત છે. અને જેને ભગવત સ્વરૂપ નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કયા છે, અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારસંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી. આમ હું કામ કહીશ આવી વાર્તા કોઈ દાડો સાંભળી રહી, શું કામ કહીશ? કારણ કે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા વિના વાતો થઈ છે નહીં હોય, આવી કોઈ દી વાતો થઈ નહીં એટલે બીજા સાંભળી કેથી હોય? એટલે નારદ સનકાદિક બ્રહ્માદિક કે આવી વાતો પૂર્વે ક્યારે સાંભળી નથી અને સાંભળશું પણ નહીં, આ તો ન ભૂતો ન ભવિષ્યતી જેવી વાતો થાય છે. એને મહિમા સમજાઈ ગયો, લો સમજાય? ઘણી ફેર કેવું હોય, બે જણા ચોરી કરતા ને, એમાં એક જણો પકડે છે એને માર પડે ને ખરેખરો, તો બીજો સમજી જાય ને ડાયો થઈ જાય. અને એવું થયું, લ્યો મહારાજ તો પોતાના આશ્રિતને સરખું સમજાવવા માટે મહેનત કરતા હતા, નારદને સનકાદિક અને બ્રહ્માદિક કંઈક સમજી ગયા અને આપણે ન સમજાણું, માણે ઉપાયથી થઈ. મહારાજ કે આવી વાતો તો નારદ સનકાદિક કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી ને સાંભળશું પણ નહીં, આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્ય એવી છે, અને અતિશય જેની વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે, એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે, આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો તો પાર આવે એમ નથી, એના પુણ્યના તો ઢગલા હશે ત્યારે પ્રતીતિ આવી છે, અને આવા મારા સમજાણાશે. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું. બળભાગી બની ગયો, બળભાગી બની ગયો, ભૂમાનંદ સ્વામી લખ્યું, બબ્બા બાજી જીતી ગયા જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા. આ પ્રગટની જેને ઓળખાણ થઈ ગઈ, પ્રગટ પ્રભુને શરણે રહ્યા, બબ્બા બાજી જીતી ગયા. બહુ જન્મથી બાજી નાખતા હતા પણ હારતા હતા, પણ આ વખતે જેને પ્રગટ પરમાત્મા ઓળખાઈ ગયા એ બાજી જીતી ગયા. મહારાજ એમ કે કૃતાર્થ થયા છે. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એક બીજો સૂક્ષ્મ પોઈન્ટ આપ્યો મહારાજ કે કદાચ આ વાતની ઘેરડ ન બેહે, પણ આ પુરુષોત્તમ નારાયણની સાથે અતિશય પ્રીતિ બંધાઈ ગયો કે એના વિના રહી ન શકતો હોય તો આ વાતની ઘેરડ નહીં બેઠી હોય તોય પણ અક્ષરધામને પામશે. શું કામ? એને કદાચ બીજા ધામમાં લઈ જશે તો એમ એ છે ભાઈ આ નહીં હો, આ મૂર્તિ નથી, ત્યાંથી ઉલાળીને બીજે લઈ આય નહીં, છેવટે મહારાજના દર્શન કરાશ ત્યારે કે બસ આ સ્વરૂપ મારું. એવી જેને અતિશય પ્રીતિ બંધાણી હોય, ભગવાન વિના રહી જ ન શકતો હોય, એને માટે આ વાત ન સમજે તો વાંધો નહીં. એટલે આપણે કદાચ એવું થઈ ગયું અખંડ વૃત્તિ રહેતું, એક ક્ષણ મહારાજ ભૂલાતો ન હોય, રસ બસ મહારાજ નામ એકાકાર થઈ જવાતો હોય એવી સ્થિતિ થઈ ગઈ હોય, એક ક્ષણ મારે ન બોલાતા હોય તો આ વાત ન સમજાય તો વાંધો નથી, પણ એમ ન થયું હોય એને તો આ વાત અવશ્ય સમજી રાખવી. જો મારે જેવું સ્પષ્ટ કરે, જેને પરમેશ્વર વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સુખનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશ્રય કરો, એ જ મત અતિ સારમાં સાર છે. કાલે આપણે મધ્યનું નવમો ઉત્તરામૃત સમજ્યા હતા. આ ગ્રંથ મહારાજની પૂર્ણ પરાવાણી છે. આ ગ્રંથની મહાનતા આ બ્રહ્માંડમાં નહીં પણ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ પુરુષ એવો સમર્થ નથી જેમ છે એમ ગાઈ શકે. અન્ય શાસ્ત્રોની વાતમાં બીજા અનેક વિધ શાસ્ત્રોની સાંખ્યો લેવી પડે. વચનામૃત એ કેવો ગ્રંથ છે જેને અન્ય કોઈની સાંખની જરૂર નથી. સમજાય તો ખરેખર આ ગ્રંથની જ્યારે કથા થાય છે ત્યારે એટલો બધો આનંદ આવે છે કે વાહ મહારાજ વાહ, અમારા પુણ્ય ઉદય થયા, તમે અમને ઓળખાઈ ગયા. મને વિચાર આવતો હતો કે આ ગ્રંથની કથાથી કેટલાય જીવને ભગવાન જેવા છે એવા ઓળખાઈ જશે, એનું ફળ બે હિસ્સામાં વહેંચાશે. એક તો જેમણે આ કથા કરાવી છે યજમાન પરિવારને ફાળે અડધું ફળ જશે, અનંત જીવને ભગવાન જે જેવા છે ઓળખાશે એનું ફળ જશે, અને બીજા નંબરમાં આ મંદિરના કાર્યકર્તાને ફાળે પણ જશે. આને આ ગ્રંથની કથા હોય પણ કાર્યકર્તા તરફથી જો સ્ટોપ મળે કે સ્વામી આવી સર્વોપરી વાતો નહીં કરશો તો ન કરી શકાય. પણ એક વાતનો અમને આનંદ છે કે આવી સર્વોપરી વાતો થાય છે અને નાને બદલે અમને સપોર્ટ મળે, બહુ આનંદ થાય છે કે મહારાજ ખરેખર આ વખતે બધાને હૃદયમાં બેસી ગયા છે. મેં બે દિવસ પહેલા પરમ દિવસે પ્રમુખ શ્રી મંજીભાઈને વાત કરી, મેં કીધું આ વાતો અમે કરીએ છીએ તો કોઈને કઠણ નહીં પડતું હોય ને. મને કહે સ્વામી તમે તારે આવી જ વાતો કરજો જેને કઠણ પડવું એને ભલે પડે કે. અને કુંવરજીભાઈ અમને ઓફિસમાં બોલાવીને કીધું સ્વામી તમે જેવી વાતો કરો છો એવી જ કરજો, જરાય ફેરફાર કરશો નહીં, અને એ બાબતમાં કોઈ તમને કાંઈ પણ કહે તો અમને કહી દેજો તમે તાર, પણ તમે વાતો તો આવીને આવી કરજો જેને પથ પડે ને ભલે પડે ન પડે ને કાંઈ નહીં, પણ તમે વાતોમાં ફેરફાર કરશો નહીં એમ કુંવરજીભાઈ કીધું. બંને જગ્યાએથી સપોર્ટ મળ્યો કે સ્વામી આવી જ વાતો કરજો ત્યારે જ ભગવાન સ્વામિનારાયણ ઓળખાશે. અમને બહુ આનંદ થયો, વાહ મહારાજ તમે કોઈના ને કોઈના હૃદયમાં પ્રવેશ કરી અને આ વખતે જેને તમારું સ્વરૂપ ઓળખાવા માટે તૈયાર થયા હો. આ વખતે જે વાતો થશે, સંતો મને કાલે કહેતા હતા, મને કે સ્વામી આવી વાતો તો તમે શિબિરમાં કરો છો પછી કરતા નથી ક્યારેય, કે અમે એટલું કીધું કહેવી તો ઘણી કો હોય પણ શું કરીએ જગત સાંભળવા તૈયાર નથી. એમ
અને કહેવા દેવા તૈયાર નથી, ડાટા ભરાઈ દે સામેથી આપણા મોઢામાં, કહો ખબરદાર આવું બોલ્યા છો તમે. પણ આ વખતે સામેથી પ્રેરણા જ્યારે મળી છે ત્યારે બહુ આનંદ થાય છે. મહારાજ જેવા છે એવા વર્ણવી શકાય છે. માટે ખૂબ આનંદ આવે છે. મહારાજના એક એક વચનામૃતમાં મહારાજ કોઈને કોઈ મિશે પોતાનું સ્વરૂપ ઓળખાવે છે. અને ક્યારેક એવી સભા હોય તો મહારાજે વાત ન કરી હોય તો મહારાજે આપણને આજ્ઞા કરી કે તમે સર્વોપરીપણાનું બીજ જે વાત કરો તે વાતમાં લાવજો. મારે તો ઘણુંક મહારાજ કે આ વચનામૃતમાં કહેવું હતું, પણ સામે એવા બેઠા હતા કહેવાનું નહીં, તો તમે કહી દેજો. ક્યારેક બની શકે. એટલે કદાચ કોઈના મનમાં એમ થાય કોઈ વચનામૃતમાં એવી વાત ન હોય અને આપણે કહીએ તો કદાચ કોઈને સંકલ્પ થાય આમાં તો નહોતું સ્વામી પરાયણ ઢોળીને લાવ્યા, તે કઈ આજ્ઞા લોપી નથી આજ્ઞા પાળી છે, મહારાજ કીધું છે તેમ લાવજો, એમ ગમે ત્યાંથી લઈ આવજો, પણ તમે વાત તો આવી કહેજો. માટે ભક્તો આવી જ વાત થશે. અને મનમાં એમ થતું હતું કે વચનામૃતની કથાઓ જો થાય તો મહારાજ ઓળખાય. એક થઈને તો બીજને આમંત્રણ આવી ગયું, પણ એ તમારે ફાળે નથી, એ કાર્ડિફને ફાળે છે. અને વચનામૃત સામેથી વચનામૃત આવ્યા કે સ્વામી અમારે વચનામૃતની પારાયણ કરવી છે. એટલે જ્યાંથી અહીં અટકશું ત્યાંથી આગળ શરૂ કરશું. ત્યાં આને આ નહીં, જ્યાં અટક્યા જ્યાં સુધી અહીંયા પહોંચશું ત્યાં સુધી પહોંચશું, અને પછી આગળ ત્યાં કહેશું. બહુ અદભુત ગ્રંથ છે, હૃદય ખુલ્લા મૂકીને સાંભળજો. મહારાજ આપણા હૃદયમાં આવવા માટે તૈયાર છે. રોકશોમાં એને સમજાય છે, આવવા દેજો. શું મહારાજ કહે છે જોઈએ દશમા વચનામૃતમાં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના શ્રાવણ વદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડી અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીને મધ્યે આંબાના વૃક્ષની હેઠે વેદી છે તે ઉપર ઉતરાદુ મુખારવિંદ કરીને બિરાજમાન હતા. ને શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તથા પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં તો સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને તો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્કંદમાં જ્યાં આશ્રયનું રૂપ કહ્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, કારણ જે ભગવાન થકી સર્વે સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે. તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ એ ત્રણેયનો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો. અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચમહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિશે આવ્યા તો પણ વિરાટ ઊભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને જ્યારે વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે તે વિરાટ પુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટ પુરુષના જે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ તેને વિશે તદાત્મકપણે કરીને વર્તે છે. અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે, ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયો ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાનને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવવન બાળવા ગયો ત્યારે તે જ અગ્નિ જ્વાલારૂપે થઈને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થતા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણની ઈચ્છું તેને તો ભગવાનની ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો. અને વાત પણ એવી જ કરવી છે, કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વપ્નો નિશ્ચય રૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય, અને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. વચનામૃત બહુ મોટું છે, એક પ્રશ્ન એ પૂરો થાય છે. માટે પેલો એક પ્રશ્ન સમજશું. પહેલી વાત તો મહારાજ કે શાસ્ત્ર ગમે તેવું હોય સદાય સાકારનું વર્ણન કરનારું શ્રીમદ ભાગવત શાસ્ત્ર હોય તોય પણ જેના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય એને ભગવાન એવા સાકાર શાસ્ત્રમાંથી પણ નિરાકાર જ જડે. એને સાકાર પરમાત્મા દેખાય જ નહીં. અને શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની અંદર જે આશ્રયનું રૂપ કહ્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિનું હોય તેને નિરાકાર જ સમજાય છે. પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, સદાય સાકાર જ છે. આ વાત ઉપરથી એક વાત ફલિત થાય છે, શાસ્ત્ર ગમે એટલું શ્રેષ્ઠ હોય તેમ છતાંય વક્તા સ્વયં જો કનિષ્ઠ હોય તો શાસ્ત્ર કોઈ દાડો જેવું છે એવું સમજાવી શકે નહીં. એમ અનેક શાસ્ત્રોમાં વચનામૃત શાસ્ત્ર શ્રેષ્ઠ શાસ્ત્ર છે, જેની અંદર સર્વોપરીપણું ઘણુંક છે, પરંતુ સમજાવનારાના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ન હોય તો કોઈ દાડો સર્વોપરી સમજાવી શકે નહીં. લો, એ બહુ સ્પષ્ટ થાય છે, આપણે એમ અર્થ કાઢવાનો. શાસ્ત્ર ગમે એટલું સર્વોપરી હોય, શાસ્ત્ર ગમે તે કહેતો હોય, પણ સમજનારો જો એ વાત સુધી ન પહોંચે તો એને કોઈ દાડો જેવું છે એવું સમજાવી શકે નહીં. કદાચ આપણા મનમાં એમ સંકલ્પ થાય તો સ્વામી એવું ન બને, જેમ સાકાર શાસ્ત્રને નિરાકાર વાળો નિરાકાર સમજાઈ શકે ઉલટું સમજાવે, તેમ સર્વોપરીપણું ન હોય તો સર્વોપરીપણું કહી દે એવું ન બને. પ્રશ્ન ઉઠે તો ભક્ત જ નો, કદાચ એવું બને તોય સારાને નરસું કેવું એ દોષ છે, પણ નરસાને સારું કહ્યું એ દોષ તો નથી ને. લોનો એક નિયમ છે કાયદાનો કે 100 ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એમ કદાચ જે સર્વોપરી નથી એને સર્વોપરી કહે તો બાધ નથી, પણ સર્વોપરીનું ખંડન તો ન જ થવું જોઈએ. અહીંયા એમ કહે છે કે શ્રીમદ ભાગવત સદાય સાકારનું વર્ણન કરનારો ગ્રંથ છે, પરંતુ તેમ છતાંય નિરાકારવાદી જે હોય જેને હૃદયમાં પરમાત્માની ભક્તિ નથી. ભક્તજન અહીં એમ કીધું ભગવાનની ભક્તિ ન હોય અને ભગવાન સાકાર ન સમજાય, બહુ ઊંડો પોઈન્ટ છે. ભક્તિ ન હોય અને ભગવાન સાકાર ન સમજાય. ભક્તિ એટલે પ્રેમ, જેના હૃદયમાં પ્રેમ ન હોય ને ભગવાન સાકાર ન સમજાય, તો પ્રેમ રોકાય ક્યાં? સમજાય? કોઈ સ્વરૂપ વિના પ્રેમ પ્રાપ્ત થઈ જ કેમ શકે? કોની સાથે પ્રેમ કરે? કોઈ આકાર જ નથી, પ્રેમ કોની સાથે કરે? હેત કોની સાથે કરે? આકાર તો હોવો જોઈએ, ગમે તે આકાર. ચાલો ઉપાસના એક બાજુ રહેવા દો તમે અત્યારે, કોઈ પણ આકાર વિના એ પ્રેમ કરે કોની સાથે? ભલે માતાજી નો ઉપાસક હોય, પણ માતાજી નો કોઈ આકાર હોય તેની સાથે હેત કરે ને? કોઈ દેવનો ઉપાસક હોય પણ દેવનો આકાર હોય તો એ હેત કરે ને? આને હેત જ નથી, પ્રેમ જ નથી. પ્રેમ નથી તો પરમાત્માનો આકાર એને દેખાય કેમ? કારણ કે પ્રેમ વિને આકાર દ્રષ્ટિગોચર ન થઈ શકે. માટે મહારાજ એમ કે ભક્તિહીન જે છે એને પરમાત્મા સાકાર સ્વરૂપનું વર્ણન કરતો ગ્રંથ આપે ને તોય પણ એમાંથી નિરાકાર જ સમજે. એમ જેના હૃદયમાં પરમાત્માની નિષ્ઠા ન હોય, સંપૂર્ણ નિષ્ઠા બંધાણી ન હોય, એને તમે ગમે તેવા નિષ્ઠાવાદી ગ્રંથ આપો અથવા તો ગમે તેવું નિષ્ઠાનું, સર્વોપરી નિષ્ઠાનું પુરાવો આપો, તોય પણ એમાંથી ગમે એવું કોકડું કાઢીને આખીર તો બધું હરખું છે એવું કરશે ને તે દાડે જ એને શાંતિ થાય. હેલો, નહીતર ભગવાન સ્વામિનારાયણ કેવા સર્વોપરી ભગવાન, એ તો એ હરખું કરી દેલો, ગમે એમ કે હરખું કરે. એક વાત ભક્તો બહુ સ્પષ્ટ સમજ્યો કે નિરાકારવાદી વાળો સામે આવે એને બે શબ્દ કહેવા, આપણને એમ લાગે આ વ્યક્તિને ઘેડ બેસે સાકાર સ્વરૂપની તો વાત કરવી, એમ લાગે કે આને ઘેડ બેહમ નથી, હાવ રૂંઢ થઈ ગયું છે, તેનો ત્યાગ કરવો, એની સાથે વાદ વિવાદ કરવા પડવું નહીં. એવી જ રીતે ઉપાસના જેને સર્વોપરી દ્રઢ ન હોય એની સાથે બે શબ્દ કહેતા આપણને ખબર પડી જાય કે આને ગાંઠ વાળી લીધી છે, એમાં ફેરફાર થાય એમ નથી, તો એને સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવવા માટે કોઈ દાડો દાખલો કરવો નહીં. અને જો દાખલો કરશો તો ક્યારેક એવું બની શકે એ તો નહીં સમજે, આપણને અવળું સમજાઈ દે. અને એક સ્થાનમાં એવી ઘટના ઘટી છે, એમ કહે છે કે એમણે કીર્તનો પણ બનાવેલા, એ સ્વામી એક હતા, એને કીર્તનો પણ બનાવેલા અને પોતે જ પોતાના કીર્તનમાં એવું લખ્યું છે કે મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે અનંત કૃષ્ણ એના દર્શન કરવા માટે આવ્યા હતા, આવું પોતે સ્વયં વર્ણન કર્યું છે. પછી એના મનમાં એમ થયું, બીજા સ્થાનમાં એક શાસ્ત્રી હતા વડતાલમાં જ હતા, એના મનમાં થયું કે આને ઉપાસનાનું ઠેકાણું નથી, લાયક સમજાય આવું એમ, એટલે સમજાવાઈ ગયા. એમાં વાદ વિવાદ થયો, સમજાવી ન શીખ્યા, ઉલટાનો ઘૂંટડો પોતાના ગળા હેઠે ઉતરી ગયો, તે સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના હતી ને ઠામુકી જતી રહી, એ પોતાને જતી રહી, પાછળ તો જતી જ રહી. એ તો અત્યારે વ્યા ગયા અને શિષ્યો અત્યારે એક ગ્રંથ બહાર પાડી રહ્યા છે કે સ્વામિનારાયણ સર્વોપરી નથી, સાધુ ઓ સ્વામિનારાયણનો સાધુ ગ્રંથ બહાર પાડે છે, કહો લખાણ શરૂ છે, બહાર પડે ત્યારે ખરો કે સ્વામિનારાયણ સર્વોપરી નથી, તમે કલ્પના કરો. માટે તમને એક વાત બતાવી દઉં કે કોઈ પણ જેને સર્વોપરી ઉપાસ નથી એને સમજાવો, કોઈ થી દાખલો નહીં કરશો, એમ માની લીજો, એને સમજાવણું મહારાજને પ્રાર્થના કરજો, મનો મહારાજ એને સ્વરૂપ સમજાય, બાકી એને સમજાવવા દાખલો જાજો કરશો નહીં. એનું કારણ તમને કહું, કારણ કે ઘી દૂધ હોય ને દૂધ એમાંથી સત્વ બહુ ઓછું હોય. દૂધ હોય 10 લિટર, એમાં માખણ કેટલું હોય? 10 લિટર દૂધમાં મલાઈ 10 લિટર હોય, અડધો લિટર કે લિટર જ હોય. એમ શાસ્ત્ર માત્રમાં સર્વોપરી પ્રમાણ બહુ ઓછા હોય, બાકી જાજુ બીજું ઘણું કો હોય. એટલે તમે જો સર્વોપરી સમજાવવા જાશો ને તો બીજું ઘણું બધું દેખાડશે ને હોય જ સમજાય, કારણ કે જીવને આ જ હા નથી પડતી, જે તે દિવસે વાતો થઈ ત્યારે હા ન જ પડી હોય, એટલે બીજી ત્રીજી વાતો બહુ ઓછી હોય. મોકો મળ્યો હોય ત્યારે મહારાજ એક નંદ સંતોએ સર્વોપરી પણ એ વાતો કરી દીધી હોય, પણ એના પ્રમાણ ઓછા જોવા મળે, ઓલા જાજા જોવા મળે, એટલે તમને જાજુ પાઈ દે, એટલે આ પડી જાય મારી વાત સાચી છે, આમાં આમ કીધું, આમાં આમ કીધું, પછી ઓલું જે સાચું કીધું હોય એક બાજુ તરી જાય અને મતલબ એ ઉપાસનામાં ફેર પડી જાય. સત્વ બહુ ઓછું હોય, સર્વોપરી ઉપાસના એ સત્વ છે એ બહુ ઓછું હોય, માટે જો તમે પાવા જશો ઉલટું પીવાય જશે, જીવ ઉપર જુલમ થશે, માટે જાજો દાખલો ન કરો. મહારાજને મનો પ્રાર્થના કરો, હે મહારાજ આ જીવને બિચારાને સમજાય તમે એવો પ્રયાસ કરો. સમજાય છે? આ વાત બહુ મુદ્દાની છે, બહુ સમજાય જેવી છે, બહુ જીવમાં ઉતાર્યા જેવી છે. નહીં તો જે વસ્તુ હાથમાં આવી છે, હીરો જૂટવાય જાહે અને કથિર હાથમાં આવી જશે. માટે ભગવાનના ભક્તો બહુ અનુસંધાન રાખે, બાકી છે શાસ્ત્રોમાં છે, નથી એમ નહીં. સર્વોપરી વાતો ઘણીક છે પણ ઉલ્યા જેટલી તો નથી, મલાય થોડી જ હોય આ વાતનું અનુસંધાન રાખવું. અહીંયા મહારાજ એમ કહે છે કે શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ હોય સાકારનો, તેમ છતાંય સમજાવનારો જો ઉલટ સુલટ વાળો મળે તો, ભક્તિહીન મળે તો ભગવાનને એમાંથી પણ નિરાકાર સમજાવી દે. એમ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું ઘણી જગ્યાએ લખેલું છે, પણ જેને ઉપાસના નથી એનો સંગ જો કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી હોવા છતાંય બીજું ઉતારી દે ખરો. બાકી સર્વોપરીપણું તમે વાંચો, છે નથી એમની સાર સિદ્ધિ ખોલો. સાર સિદ્ધિને કડવું 41મું ખોલો, સ્પષ્ટ ઉલ્લેખ છે જેમાં નિષ્કળન સમય લખ્યું છે, જોડ નથી જડતી જગમાં જોતેજી, જોડ નથી જડતી જગમાં જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતીજી. સ્વામીના શબ્દો બરાબર સમજો સ્વામી, કે આ ભગવાન સ્વામિનારાયણની જોડ જગતમાં ગોતી જડતી નથી, મેં બહુ ગોતી, એમને મેં કઈ હા નથી પાડી, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, મેં બહુ ગોતી બહુ ગોતી, કે આના તુલ્ય બીજું છે સ્વામી, કે મેં બહુ ગોતી, પણ જોડ નથી જડતી જગમાં જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરીને ગોતીજી. બહુ ઊંડો ઉતરો, બહુ ઊંડો ઉતરો, પણ આની જોડ જડી નહીં. અને ભક્તજનો, અમે પણ અમારી રીતે ઘણા ગ્રંથો વાંચ્યા, પણ ભાગવત વાંચ્યું ને કથાએ બહુ કરી, રામાયણે બહુ વાંચી, પ્રાપ્તિ તમે વિચારીશ? તુલસીદાસની ચોપાઈ મારું નથી કહેતો, રામ 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 કહી રામ રામ કહી રામ, ભૂપ ગયે સુરધામ. કોણ ભૂપ? દશરથ મહારાજા માટે લખ્યું. રામ 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 કહી રામ રામ કહી રામ રામ, ભૂપ ગયે સુરધામ. આનો અર્થ તમે કરી લીજો, છ છ વાર સુધી એ નામને રેટ્યા પછી દશરથ મહારાજા સ્વર્ગને પામ્યા છે એમ તુલસીદાસની કલમે લખ્યું છે. આ તો પ્રાપ્તિ કોઈક અલૌકિક છે, પણ શું કરીએ નો સમજાય તો. એટલે ભુવાનંદ નિષ્કળાન સ્વામી એમ કહે, જોડ નથી જડતી જગમાં જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતીજી, બીજા અવતારના અવતારે પોતેજી. આ પુરુષોત્તમ નારાયણ, બીજા અવતારના અવતારે પોતેજી, આપે આવ્યા સર્વ સમર્થે સોતેજી, સર્વે સામર્થ્ય લઈ અને આ બ્રહ્માંડમાં પોતે પધાર્યા છે. ફરીવાર યાદ અપાવું, કડવું 41મું સાર સિદ્ધિ. પુરુષોત્તમ પ્રકાશ વાંચ્યો, 10મો પ્રકાર છે. એ આદિ બહુ અવતારી રે, એટલે રામ કૃષ્ણ આદિક વરા આદિક, એ આદિ બહુ અવતારી રે, તે તો અવતારીના નિર્ધારી રે, પણ સર્વે રીતે સુકારી રે, તે તો પુરુષોત્તમ અવતારી રે. પૂર્વે ઘણાક અવતારો થયા છે, એ તમામને અવતારી આ પુરુષોત્તમ નારાયણ તે પોતે પધાર્યા છે. આજ રે અક્ષરધામના ધામી મહારાજ રે, આજ જે મહારાજ પધારે છે અક્ષરધામના ધામી છે, આમાં કચાશ રહેવા દેશો નહીં, નતરો ફેર રહેશે. અહીંયા પણ ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ વાત કરે. મહારાજ કહે કે જો ભક્તિહીન પુરુષ હોય તો શ્રીમદ ભાગવત જેવા ગ્રંથને વાંચ્યા પછી પણ એને સાકાર પણ હાથ આવે ને નિરાકાર જ સમજે. મહારાજ કે જો ભગવાન નિરાકાર હોય તો, મહારાજ બહુ સરસ દલીલ કરી, મહારાજ કે ભગવાન જો નિરાકાર હોય તો, નિરાકાર ભગવાન થકી સાકાર સૃષ્ટિનું સર્જન ન થવું જોઈએ. દાખલા તરીકે જે ટીચર હોય એને ખુદને એબીસીડી ન આવડતી હોય બીજાને ક્યાંથી શીખડાવે? હે, પોતાને ન આવડતી બીજાને ક્યાંથી શીખડાવે? શીખડાવે છે તો એનો મતલબ થયો એને આવડે છે. ખુદ જો નિરાકાર હોય તો સાકારની સૃષ્ટિ કેમ સર્જે? પોતે સર્જી છે એનો મતલબ એ થયો પોતે સ્વયં સાકાર છે. મહારાજ બહુ વ્યવસ્થિત દલીલ કરી છે. ભગવાનને જો દલીલ કરવી પડી હોય ત્યારે જીવ સમજ્યો હોય, ભગવાન પોતે સ્વયં આવ્યો હોય ને દલીલ કર્યા વિના જીવને આ જો ન પડતી હોય તો આપણે દલીલ ન કરીએ અને આપણી પાસે દલીલ કરાવે ને ત્યારે માંડ માંડ આપણે એમાં શું કહેવું કહો? ભગવાન સ્વામિનારાયણને ખુદને દલીલ કરવી પડી કે ભગવાન જો સદાય સાકાર ન હોય તો આ સ્થાવર જંગમ સૃષ્ટિના રચનારા જે બ્રહ્માદિક છે એ સ્વયં સાકાર છે, તો એને સાકાર બનાવ્યા કેમ? ભગવાન સ્વયં નિરાકાર હતા એને સાકાર બનાવી કેમ શક્યા? એને સાકાર બનાવ્યા છે તેનો મતલબ એમ થયો ભગવાન સ્વયં પણ સાકાર જ હોય. જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી. પૃથ્વી સાકાર છે તો એના દ્વારા સાકારનું સર્જન થાય છે. આકાશ નિરાકાર છે મહારાજ કે એના દ્વારા પૃથ્વી કરતા સમર્થ હોવા છતાંય પણ કશું એનાથી સાકારનું સર્જન થતું નથી. અને બીજી મહારાજ વાત કરીએ, અને ભાગવતમાં આધ્યાત્મ અધિપુત અને અધિદેવ એ ત્રણ નો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે તેની વાત કરીએ તે સાંભળો. જે અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો, અધિભૂત જે પંચમહાભૂત, અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા, એ સર્વે વિરાટને વિશે આવ્યા તો પણ વિરાટ ઊભો ન થયો. આ વસ્તુ બીજી બતાવી. શું બતાવી? કે વિરાટની અંદર ઇન્દ્રિયો અંતસ્કરણ બધું જ હતું તો વિરાટ ઊભો થવા સમર્થ થયો નહીં. એટલે વ્યક્તિ કેવળ પોતાની સામર્થ્યથી કશું જ કરવા માટે સમર્થ નથી. તો અહીં એક બીજો બાદ આવશે. એમ કીધું કોઈ વસ્તુ એવી નથી જ્યાં ભગવાન અંતર્યામી સ્વરૂપે ન રહ્યા હોય. હે, ઘટઘટની અંદર પરમાત્મા અંતર્યામી સ્વરૂપે રહ્યા છે તો આ વિરાટની અંદર હું અંતર્યામી સ્વરૂપે નહીં રહ્યા હોય? એમ કીધું વિરાટની અંદર પરમાત્મા નહોતા ત્યાં સુધી કાંઈ કરવા સમર્થ ન થયો, તે વિરાટની અંદર અંતર્યામી સ્વરૂપે નહીં હોય? અંતર્યામી સ્વરૂપે તો જીવ પ્રાણી માત્રની અંદર છે, પરંતુ